मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम महादेव्या कक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्रमहं वन्दे तत्वलोचनदायकम् प्रभु तत्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 6 જુલાઈ 2014. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 708 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. એ રીતે જો મૂળ માર્ગ પ્રગટવામાં આણવો હોય તો પ્રગટ કરનારે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય, કેમ કે તેથી ખરેખરો સમર્થ ઉપકાર થવાનો વખત આવે. વર્તમાન દશા જોતા, સત્તાના કર્મો પર દ્રષ્ટિ દેતા, કેટલાક વખત પછી તે ઉદયમાં આવવો સંભવે છે. અમને સહજ સ્વરૂપ જ્ઞાન છે, જેથી યોગ સાધનની એટલી અપેક્ષા નહીં હોવાથી તેમાં પ્રવૃત્તિ કરી નથી. તેમ તે સર્વસંગ પરિત્યાગમાં અથવા વિશુદ્ધ દેશ પરિત્યાગમાં સાધવા યોગ્ય છે. એથી લોકોને ઘણો ઉપકાર થાય છે. જો કે વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી. હાલ 2 વર્ષ સુધી તો યોગ સાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. તેથી ત્યાર પછીની કલ્પના કરાય છે, અને 3 થી 4 વર્ષ તે માર્ગમાં ગાળવામાં આવ્યા હોય તો 36મે વર્ષે સર્વસંગ પરિત્યાગી ઉપદેશક થવાનો ઉપદેશકનો વખત આવે અને લોકોનું શ્રેય થવું હોય તો થાય. કૃપાળુ દેવ અહીંયા એક પોતાના કર્મ સંબંધી દ્રષ્ટિ આપી અને કર્મોની વાચના કરે છે. જ્ઞાની પુરુષ, આવી ઉચ્ચ કક્ષાનો, ઊંચી દશાનો પુરુષ પોતાના કર્મો વાંચી શકે છે અને સત્તાના કર્મો ઉપર દ્રષ્ટિ દેતા એને એમ લાગે છે કે હાલ 2 વર્ષ સુધી આ યોગ સાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી. કેમ કે યોગ સાધન એ સર્વસંગ પરિત્યાગ અથવા વિશુદ્ધ દેશ પરિત્યાગમાં સાધવા યોગ્ય છે. આપણે તો યોગના ક્લાસ ઠેક ઠેકાણે શરૂ કરી દીધા છે અને બધી જગ્યાએ જેટલી શિબિર હોય બધી યોગની શિબિર હોય, પછી વિશુદ્ધ દેશ પરિત્યાગ હોય કે ન હોય, સર્વસંગ પરિત્યાગની તો કોઈ વાત જ નથી. કેમ કે કરાવનાર પોતે જ સર્વસંગ પરિત્યાગવાળા નથી. કઈ પરમાર્થ માર્ગના રહસ્યો શું, એની યોગ્યતા પાત્રતા શું, એની ભૂમિકા શું, કોઈ વિચાર નથી. ગમે તેમ સારા સારા શબ્દો, સારી સારી વાતો સાંભળીને જાણી મોક્ષ હાથમાં આવી જવાનો હોય એવું ગંડ પણ ચાલ્યા કરે છે. આ વિચારનો અભાવ છે, પરિપક્વતા નથી. જ્ઞાનીના ઉપદેશ વિના આ વાત પકડાય એમ નથી. આવો સમર્થ પુરુષ પણ કહે છે કે 2 વર્ષ સુધી તે યોગ સાધન વિશેષ કરી ઉદયમાં આવે તેમ દેખાતું નથી, એટલે હજુ તો વિશુદ્ધ દેશ પરિત્યાગ પણ અમારે જરા મુશ્કેલ છે. અને પછી 3-4 વર્ષ એ માર્ગમાં ગાળ્યા હોય, 2 વર્ષ પછી 3-4 વર્ષ, 29મું વર્ષ ચાલે છે, 2 વર્ષ એટલે 31 વર્ષ, ત્યાર પછી 4 વર્ષ એટલે 35 વર્ષ એ ગાળવામાં આવ્યા હોય તો 36મે વર્ષે સર્વસંગ પરિત્યાગી ઉપદેશકનો વખત આવે. આટલી બધી એમને કેટલી બધી ગણતરી પાકી છે, એમની દ્રષ્ટિ કેટલી બધી દીર્ઘદ્રષ્ટિ છે કે આ ક્રમ છે આખો. સર્વસંગ પરિત્યાગનો ક્રમ 36મા વર્ષે થાય અને આ પહેલા વિશુદ્ધ દેશ પરિત્યાગ આવે, સર્વ બહારની ઉપાધિથી મુક્ત થઈએ અને પછી 3-4 વર્ષ એમાં પસાર કરીએ તો 36મા વર્ષે થાય. પણ એને જોયું તો કે આયુષ્ય તો કઈ એવો યોગ દેખાતો નથી. અને પછી સર્વસંગ, કેમ કે કહ્યું કે માર્ગ પ્રગટમાં આણવો હોય તે પ્રગટ કરનારે સર્વસંગ પરિત્યાગ કરવો યોગ્ય. બહુ સ્પષ્ટ ભૂમિકા છે કે જેણે માર્ગ પ્રગટ કરવો છે એની સર્વસંગ પરિત્યાગની ભૂમિકા જોઈએ. સર્વવિરતિનો માર્ગ જેને પ્રગટ કરવો છે, પ્રકાશિત કરવો છે, પ્રવર્તન કરવું છે, માર્ગના પ્રવર્તકોને આ આંખ ઉઘાડે એવી વાત છે. વિતરાગના માર્ગની પ્રરૂપણા, વિતરાગના માર્ગનું પ્રવર્તન એટલે પોતે માર્ગ ચલાવવો, સંપ્રદાયથી પર, પરંપરાથી પર અને નવો ચીલો કરવો, એને કેટલી યોગ્યતા, કેવી ભૂમિકા એની જોઈએ, તો કે સર્વસંગ પરિત્યાગ એ કરવો યોગ્ય. પણ અહીંયા દ્રષ્ટિમાં દેતા આ તો કેટલાક વખત પછી ઉદયમાં આવે એવો સંભવ છે. એ માર્ગ પ્રકાશવા માટે જે ભૂમિકા જોઈએ તે માર્ગ પ્રકાશવા માટે જે જ્ઞાનની આવશ્યકતા છે એમાં તો એમનું સ્પષ્ટ લખવું છે કે અમને સહજ સ્વરૂપ જ્ઞાન છે જેથી યોગ સાધનની પણ અપેક્ષા નથી. આ 2 વર્ષ 4 વર્ષ એ જે કંઈ થાય એ માર્ગ પ્રકાશવા માટેની ભૂમિકાની વાત છે, અધિકારની વાત છે. અધિકારની ભૂમિકાએ એ વાત થઈ શકે એને માટે. પણ જ્ઞાનની જ્યાં સુધી અપેક્ષા છે, આત્મજ્ઞાનની જ્યાં સુધી સ્થિતિની વાત છે ત્યાં સુધી કે છે અમને સહજ સ્વરૂપ આત્મજ્ઞાન છે, સહજ સ્વરૂપ જ્ઞાન છે. કોઈ આયાસ કરવો ન પડે, કોઈ એને માટે પ્રયાસ કરવો ન પડે, સહજ જ્ઞાનમાં છીએ અમે, સહજાત્મ સ્વરૂપ છીએ. જે પુરુષની આ દશા, આ એની જો આપણને ઓળખાય, આ અવસ્થા કઈ છે, કઈ અવસ્થામાં આ બધું લખાય છે. જ્ઞાનીના બોધને પામવો હોય તો જે વચનનો વિચાર કરવામાં આવે તે વચન એમણે કઈ અવસ્થામાં કીધા છે એ પકડવું પડે. વચનો ન પકડાય, વચનો તો ઘણા ઊંચા બોલે અને અવસ્થા કઈ ઠેકાણું ન હોય. તો જ્ઞાનીના વચનનો મર્મ પામવો હોય, આશય પામવો હોય, એમાંથી માર્ગ મેળવવો હોય તો એ જ્ઞાનીએ કહેલા વચનો એની કઈ અવસ્થામાં કીધા છે. અહીંયા જ્યાં લખે છે કે જે કે અમને સહજ સ્વરૂપ જ્ઞાન તો છે, અને પછી લખ્યું છે કે આ તો જે ભૂમિકા છે એ લોકોને ઉપકાર થવા માટેની ભૂમિકા છે કે સર્વસંગ પરિત્યાગી જે વચનો કહે, જે બોધ આપે, એ જે પરિણામી થાય એ બીજાની ભૂમિકા ન હોવાને કારણે એટલું પરિણામ આપી શકે નહીં. લોકો ઉપર ઉપકાર ન થાય, લોકો ઉપર ઉપકાર કરવા માટે પ્રવર્તકની ભૂમિકા સર્વસંગ પરિત્યાગની જોઈએ. એટલે સદગુરુના લક્ષણમાં પણ સર્વવિરતિ એવું 6ઠું ગુણસ્થાનક આવશ્યક કીધું છે. લોકો નહીં પણ કોઈ એક વ્યક્તિ ઉપર પણ જો ઉપકાર કરવો હોય તો પણ ગુરુસ્થાન માટે એને આ ભૂમિકા આવશ્યક છે. સર્વવિરતિ 6ઠું ગુણસ્થાનક. જ્ઞાનીના વચનોનો મર્મ પકડીએ, રહસ્ય પકડીએ, આશય પકડીએ તો ઘણી ઘણી ભ્રમણામાંથી આપણે બહાર આવી જઈએ. તો એ કહે છે કે લોકોને ઉપકાર થાય, આ જે વાત છે વિશુદ્ધ દેશ પરિત્યાગ અને સર્વસંગ પરિત્યાગ એ લોકોને ઉપકાર માટે છે. વાસ્તવિક ઉપકારનું કારણ તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી. જુઓ આ મહત્વની વાત છે, વાસ્તવિક ઉપકાર તો આત્મજ્ઞાનથી જ થાય. જો બધું જ હોય, સર્વસંગ પરિત્યાગ પણ હોય અને આત્મજ્ઞાન ન હોય તો ઉપકાર ન થાય. કેટલી બધી વાત એક એકની અંદર એક સાથે સંકળાયેલી છે. પરમાર્થ માર્ગના આ અગમ નિગમના ગૂઢ રહસ્યો ખૂબ ગંભીરતાપૂર્વક ઉપયોગ દઈને શાંતિથી ધૈર્યપૂર્વક વિચારવા પડે, નહીં તો વાત છૂટી જાય. વાસ્તવિક ઉપકાર તો આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી. એટલે કે આ પરિત્યાગ, સર્વસંગ પરિત્યાગ, દેશ પરિત્યાગ આ બધા બહુ ઉપકારી ન કરી શકે. એવા તો ઘણા જ સાધુઓ છે, મુનિઓ છે, સંતો છે, સતીઓ છે, સર્વસંગ પરિત્યાગી છે, આત્મજ્ઞાનથી રહિત છે. જીવ ઉપર પરમાર્થનો ઉપકાર કોણ કરી શકે? કેવળ આત્મજ્ઞાને ગુરુ. જો આત્મજ્ઞાન એને નથી અને બાકીનો બધો ત્યાગ હોય તો પણ એ ત્યાગ ઉપકારી થઈ શકતો નથી. કૃપાળુ દેવે કહ્યું છે કે અટકે એ ત્યાગ વિરાગમાં. એ ત્યાગ વિરાગમાં કદાચ ખૂબ આગળ વધી જાય, ઉત્કૃષ્ટપણું એનામાં આવે અને આપણે એમ થાય ઓહો, પણ જો એને આત્મજ્ઞાન નથી તો એના ત્યાગ વૈરાગનો ઉપકારનું કારણ બની શકે નહીં. એનો ત્યાગ વૈરાગ એને મુબારક. જગતના જીવોને એનો ઉપકાર ન થાય, કારણ કે પ્રગટ દેવાથી અન્યનો દીવો પ્રગટે, જેને આત્મા પ્રાપ્ત છે અને પ્રગટ છે. તો જીવો ઉપર ઉપકાર કરવા માટેનું વાસ્તવિક તત્વજ્ઞાન અથવા તત્વ કયું છે? તો કે આત્મજ્ઞાન વિના બીજું કોઈ નથી. લક્ષમાં આવે તો આપણને આપણું કલ્યાણ કેનાથી થાય વાસ્તવિક પ્રમાણમાં એ દ્રષ્ટિ ખુલે, નહીં તો ત્યાં સુધી હજી દ્રષ્ટિ રાગમાં આપણે અટવાયેલા રહીશું. અને ત્યારે પણ આ પુરુષ કેટલો નિષ્પૃહ છે, નિરપેક્ષ છે, નિષ્કામ છે, એ લખે છે કે આવું કદાચ થાય, 36 વર્ષનું આયુષ્ય ખેંચાઈ જાય અને સર્વસંગ પરિત્યાગનો વખત આવે, ઉપદેશક પણ આવે, તો પણ લોકોનું શ્રેય થવું હોય તો થાય. લોકોનું શ્રેય થવું હોય તો થાય. જો આપણે આપણું શ્રેય કરવાની ઈચ્છા નથી તો આત્મજ્ઞાની એવા વિતરાગી સર્વજ્ઞ પરમાત્મા પણ આપણી સામે આવીને ઉભા રહીએ તો પણ આપણું કલ્યાણ કરી શકવા એ સમર્થ ન બની શકે. અને એવું તીર્થંકરોના જીવનની અંદર કે ભગવાનના સમયની અંદર પણ કેટલા કેટલા નિર્ણવો હતા, એટલે પોતાના મતના આગ્રહી હતા, પ્રભુને સમર્પિત નહોતા. ભગવાન મહાવીરની દીકરી પણ મહાવીરની સામે પડી હતી પોતાની 10,000 શિષ્યોને લઈને, અને જમાઈ જમાલીની સાથે ચાલી નીકળી હતી. ત્યાં પિતા પુત્રોના સંબંધની તો કોઈ પ્રશ્ન રહેતો જ નથી સર્વસંગ પરિત્યાગમાં, પણ ગુરુ શિષ્યનો સંબંધ તો ખરો ને. મહાવીર મારા પિતા નથી, પણ મહાવીર પાસે દીક્ષિત છે ને, છતાં પણ એને જમાલીની સાથે ચાલી નીકળી છે. લોકોનું શ્રેય થવું હોય તો થાય. નિયમિત નૈમિતિક યોગ જોઈએ, પારમાર્થિક ઋણાનુબંધ જોઈએ, જીવની પોતાની પાત્રતા જોઈએ, એનું મુમુક્ષુપણું એનું જિજ્ઞાસુપણું હોય તો કલ્યાણ થાય. જીવમાં કલ્યાણ કરવાની કોઈ વૃત્તિ, ભાવના, લાગણી, માગણી કાંઈ ન હોય તો સામે જ્ઞાની છે એટલે આપણું કલ્યાણ થઈ જાય, એ પણ ન થાય. સર્વપ્રથમ આવશ્યકતા પોતાની મુમુક્ષુતાની છે, પછી આ યોગની છે. પણ સંબંધની ગણિત એવું છે કે જ્યારે યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે યોગ આપોઆપ આવીને મળે છે. આ એક વિશ્વની વ્યવસ્થા છે, કારણ કે પ્રત્યેક જીવ મુક્ત થવા સર્જાયેલો છે. જીવ બંધનમાં પોતાને કારણે છે, વિધાતાનું વિધાન તો એની મુક્તિ માટેનું જ છે. પ્રત્યેક જીવ એનું સ્વાભાવિક ગમન એની ચેતનાનું ઉર્ધ્વીકરણ જ છે. પણ જીવ પોતાના અજ્ઞાનને કારણે, આગ્રહને કારણે એ પોતે પોતાના ઉર્ધ્વકરણને રોકે છે અને 4 ગતિના ફેરામાં પરિભ્રમણ કરે છે. એનો સંસાર અટકતો નથી. તો આ ક્રમ છે, અને ક્રમ હોવાને કારણે જ્યારે જીવની યોગ્યતા થાય છે ત્યારે એને આગળ લઈ જવા માટે કોઈને કોઈ સીડી મળે જ છે, કોઈને કોઈ પગથિયું હાજર જ હોય છે. વાત આવશ્યકતા માત્ર પોતાના ચિત્તની વિશુદ્ધિ અને પોતાની આવી તત્વની જિજ્ઞાસા એ નિર્મળ હોવી જોઈએ, વિશુદ્ધ હોવી જોઈએ. યોગ ગમે ત્યાંથી મળશે, આવીને પડશે, ચિંતા નહીં કરો. આવો પરમાર્થ માર્ગનું બહુ મોટું રહસ્ય છે. આપણે પ્રાપ્ત થયેલા પુરુષની શોધમાં છીએ, શોધ છે ત્યાં સુધી પ્રાપ્તિ નથી. પણ તું પોતે પ્રાપ્ત થયો હોઈશ તો એને યોગ્ય વ્યક્તિને શોધવા જવાની જરૂર પડશે નહીં. આવો ક્રમ છે. પણ હું પણ મળતું નથી ને, અહંભાવ તૂટતો નથી. અને જે અગમ નિગમના આ રહસ્યભૂત સિદ્ધાંતો છે એમાં શ્રદ્ધા બેસતી નથી કે તારી યોગ્યતા પરિપક્વ થયે એવું કોઈને કોઈ પ્રકારનું નિમિત્ત તારા ઉર્ધ્વીકરણ માટે તને મળશે જ. આ ક્રમ છે, એ પુણ્યાનુબંધી પુણ્યનો ક્રમ છે, એ સાનુબંધ એને કહેવામાં આવે છે. ચડતા પ્રકારે એવા બંધ ઉદયમાં આવતા જ જાય અને એને એવા યોગ મળતા જ જાય, સિવાય કે પોતે વચમાં ન આવે. એટલે પોતાનો સ્વછંદ, પોતાનો આગ્રહ, પોતાની મિથ્યા માન્યતા, પોતાનું અભિમાન, પોતાનો કદાગ્રહ, અનેક પ્રકારે સૂક્ષ્મ રૂપની અંદર જીવમાં રહેલો પોતાનો આવો અહંકાર બહુ સૂક્ષ્મ રૂપની અંદર લક્ષમાં પણ ન આવે કે આપણામાં અહંકાર છે. આપણી અનેક પ્રકારની પ્રવૃત્તિમાં જોર અહંકારનો છે એ લક્ષમાં પણ ન આવે, અને ભ્રાંતિ મારીએ કે હું જે કરું છું એ બધું બરોબર કરું છું, મને મારા હિતની ખ્યાલ છે, ત્યાં એનું હું પણ એટલું બધું પાવરફુલ છે કે એને પેલી અહંકારની આ લહેર ઝીણી પકડાતી નથી. કૃપાળુ દેવ કહે છે કે લોકોનું શ્રેય તો થવું હોય તો થાય, ત્યાં પણ જેનું શ્રેય થવાનું છે એની ભૂમિકા, એની યોગ્યતા, એની પાત્રતા એ અપેક્ષિત છે. આ ઉપાદાન નિમિત્તનું ઘણું તત્વજ્ઞાન સિદ્ધાંતમાં તો ઘણું મોટું ચર્ચા કરો તો કોઈ પાર વિનાની છે, અંત વિનાની છે. પણ કૃપાળુ દેવે એનાથી દૂર રહેવાની વાત કરી છે. જો આ વિવાદમાં પડી ગયો તો એ અહંકારમાં જ પડશે, કેમકે એમાં એને બહુ મજા આવે છે, એનો અહંકાર પુષ્ટ થાય છે, કેમકે બુદ્ધિના રવાડે ચડી ગયો. ત્યાં શ્રદ્ધાનું પાસું નબળું થતું જાય છે, એને ખ્યાલમાં નથી આવતું, અને બુદ્ધિની અંદર એને કન્વિક્શન વધતું જ જાય છે. ધીસ ઇઝ ધ પાથ નોટ ઓફ કન્વિક્શન બટ ઓફ કમિટમેન્ટ. પરમાર્થનો માર્ગ કન્વિક્શનનો નથી, ઇટ ઇઝ નોટ લાઇન ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ કન્વિક્શન, ઇટ્સ અ કમિટમેન્ટ. મારે મારા નિજપદની પ્રાપ્તિ કરવાની છે અને મને થશે, એ મારી હું યોગ્યતા આગળ વધારીશ તો થશે જ. આવું પ્રતિબદ્ધપણું, સંકલ્પપણું એ જીવનું તૂટી જાય છે, આવી ચર્ચામાં પડે છે. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિ મૂકી ઉપાદાનનું નામ લે એ જે તજે નિમિત્ત, આ નિમિત્તને છોડતો જાય, ગૌણ કરતો જાય, અને ઉપાદાન ઉપાદાન કરતો કરતો એવો નાચવા માંડી જાય કે જાણે ઉપાદાન એટલે તો સુઈ, પણ તારું ઉપાદાન અનંતકાળ સુધી જાગૃત થયું નથી, એનું કારણ જાગ્યું નથી, એનામાં ક્ષમતા હોવા છતાં તું તો રખડશ, લક્ષમાં આવતું નથી. એવા આ બધા નિયમો છે જ્ઞાનીના વચનોની પાછળના રહસ્યો, વિચારી વિચારીને લક્ષમાં લેવા ઘટે. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા વર્તતી હતી, ત્યાર પછી જ્ઞાન દશા આવી એ ક્રમે કરીને તે ઉપસમ જેવી થઈ ગઈ. પણ કોઈ કોઈ લોકો પરિચયમાં આવેલા તેમને કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળ માર્ગ પર લક્ષ્ય આવેલો, અને આ બાજુ તો સેંકડો અથવા હજારો માણસો પ્રસંગમાં આવેલા, જેમાંથી કંઈક સમજણવાળા તથા ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા એવા સોએક માણસ નીકળે. એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે લોકો તરવાના કામે વિશેષ છે, પણ તેમને તેવો યોગ બાજતો નથી. જો ખરેખર ઉપદેશક પુરુષનો યોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે તેવું છે અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. વાતમાં એટલી એટલી સૂક્ષ્મતા અને ગંભીરતા છે. નાની વયે માર્ગનો ઉદ્ધાર કરવા સંબંધી જિજ્ઞાસા હતી, પણ ત્યાર પછી જ્ઞાન દશા આવીએ એ ઉપશમ થઈ, વધી નહીં. હું કોઈનું કલ્યાણ કરી નાખું, જ્ઞાન દશા આવે એમ થયું કે જીવોનું કલ્યાણ તો જે થવાનું હશે યોગાનુયોગથી જ થશે. કઈ હું કરી નાખીશ, આખી સૃષ્ટિને મોક્ષે પહોંચાડી દઈશ, આવું છે. હજી ઘણા બફમમાં આવા ઉપદેશકો રખડે છે કે જેને પોતે કંઈક કરી નાખશે. આપણે ગયા ને બધાને બહુ ખ્યાલ આવ્યો ને બધાને બહુ સમજ, એની યોગ્યતા હતી ને એટલું જ સમજાય. તારે સમજાવવું તો એટલું ન સમજાય, એ કઈ વળે નહીં. એ તારા મગજની અંદર હોય તો વાત કાઢી નાખજો. પણ કોઈ પરિચયમાં આવ્યા, હવે આ ચરોતર પ્રદેશની વાત લખે છે, ભગવાનનો આ પત્ર ત્યાંથી લખાય છે, રાડદથી, અને કહે છે કે કોઈ કોઈ લોકો આ ક્ષેત્રમાં પરિચયમાં આવ્યા ને કંઈક ની કોઈની વિશેષતા જોઈ, પાત્ર જીવો જોયા, અને પાત્ર જીવો જોતા લક્ષમાં આવ્યું કે ભાઈ અહીંયા મૂળ માર્ગ ઉપર અમારો લક્ષ કયો કે આ બધા જે ચાલે છે એ મૂળ માર્ગથી બહુ દૂર છે, બહુ દૂર છે. અને મૂળ માર્ગનું કાવ્ય પણ એ જ અરસામાં અહીંયાથી રાણતથી નીકળીને આણંદ પહોંચે છે ત્યારે જ લખાય છે. મૂળ માર્ગ સાંભળો જીવનનો, એ કહે છે કેટલીક વિશેષતા ભાસવાથી કંઈક મૂળ માર્ગ પર લક્ષ આવેલો, કે લોકો આ પ્રકારની તરવાના કામી છે પણ એને કંઈ મૂળ માર્ગ ઉપર લક્ષ નથી અને ઉપદેશકના લક્ષમાં પણ નથી. મૂળ માર્ગનું સ્વરૂપ જ્યારે કૃપાળુ દેવે મૂળ માર્ગ સાંભળો જીનનો રે એ પદ લખ્યું, અથવા તો એમણે જ્યારે વાત કીધી, એનો મતલબ કે મૂળ માર્ગ પ્રચલિત માર્ગ કરતાં જુદો છે. જે અત્યારે પ્રચલિત માર્ગ વિભિન્ન પ્રકારના પંથ સંપ્રદાય ગત સંઘ સંઘાડા એ દ્વારા જે પ્રચલિત માર્ગનું સ્વરૂપ છે જૈન માર્ગનો, એનાથી જિનેશ્વરોએ કહેલા મૂળ માર્ગનું સ્વરૂપ જુદું છે, એટલે આ પુરુષને જુદું બતાવવું પડ્યું. એને લક્ષ આવ્યો કે ઓહો, લોકો તરવાના કામી છે પણ મૂળ માર્ગથી બહુ દૂર છે. એનો મતલબ કે મૂળ માર્ગ પ્રચલિત માર્ગથી જુદો છે. પ્રચલિત માર્ગના જેટલા ક્રિયાકાંડ વિધિ વિધાન શસ્ત્ર શાસ્ત્રો જે કંઈ હોય એની અંદર કંઈક ઉણપ છે, કછુ ઓર રહા ઉન સાધન સે, કંઈક રહી જાય છે, જેથી કરીને એના ઉત્થાનનું ઉર્ધ્વગામીપણાનું કારણ બની શકતું નથી. આવી પ્રકારની તે સમયની જે સમાજની અવસ્થા છે, શાસનની અવસ્થા છે, અહીંયા એ કૃપાળુ દેવ બહુ ગંભીરતાપૂર્વક કહે છે. અને આ બાજુ તો કંઈક લોકો સમજણવાળા છે અને ઉપદેશક પ્રત્યે આસ્થાવાળા છે, આ ગુણો છે બધા. અને એવા સોએક માણસ નીકળે એ ઉપરથી એમ જોવામાં આવ્યું કે આવા છે, લોકો તો હજારો હતા પણ એમ કે સોએક માણસો પણ એવા છે કે જેને તરવાના કામી વિશેષ છે. અને જો ખરેખર ઉપદેશક પુરુષનો યોગ બને તો ઘણા જીવ મૂળ માર્ગ પામે તેવું છે. જો પ્રચલિત માર્ગ તો છે જ, એ તો ઢોલ નગારા જોરદાર વાગે છે, એમાં ક્યાંય ઉણપ નથી, એના આરંભ સમારંભો તો જોરદાર છે બધા, બાહ્ય કુટારો તો એમાં તો દિન પ્રતિદિન વધતું જાય છે. એક બેન્ડ હતા તો 50 બેન્ડ છે અત્યારે. જો માર્ગનું ઉદ્યોતનું સ્વરૂપ જોવા મળે તો ભપકો આડંબર દેખાવ આ બધાની અંદર તો આપણે ઘણા આગળ છીએ, પણ મૂળ તત્વ રહી જાય છે. એટલે કહે છે કે એ ઉપદેશક ખરેખરો મળે તો લોકોને આ પ્રચલિત માર્ગમાંથી વાળીને એની દ્રષ્ટિ મૂળ માર્ગ ઉપર કરાવે. અંતર માર્ગનો વિચ્છેદ થયો છે. આગળના વાક્યમાં આવ્યું શરૂઆત કરી ત્યારે કે અત્યારે અંતર માર્ગનો વિચ્છેદ છે, અંતર્મુખતા એ વિતરાગનો મૂળ માર્ગ છે. સર્વ કર્મનો ક્ષય કરવાનો ઉપાય અંતર્મુખતા એ છે, 816. અને સતત અંતર્મુખ ઉપયોગે સ્થિતિ એ નિર્ગ્રંથોનો પરમ ધર્મ છે. અહીંયા પણ લખ્યું આ પત્રના પ્રારંભમાં કે અંતર માર્ગનું જ્ઞાન વિચ્છેદ થયું છે. આત્મસિદ્ધિમાં પણ જણાવ્યું કે ક્રિયાકાંડ ઘણા છે પણ અંતરભેદ ન કાંઈ, અંતરભેદ નથી, અંતર ભેદાતું નથી, સ્વરૂપનું અનુસંધાન થતું જ નથી, બધો ધર્મ ચામડી ઉપર ચાલે છે, સુપરફ્લુઅસ. એટલી બધી આ ગંભીરતા છે. એટલે કે છે કે તો ઘણા જીવો મૂળ માર્ગ પામે, જો આને કોઈ ઉપદેશક મળે કે જેના લક્ષમાં મૂળ માર્ગનું સ્વરૂપ હોય તો જીવો ખરેખર મૂળ માર્ગ પામે એવું છે. અને જિનેશ્વરનો મૂળ માર્ગ પામે તો આ આત્મા મુક્તિને પામે. અને દયા આદિનો વિશેષ ઉદ્યોત થાય એવું છે. દયા એક દ્રવ્ય દયા અને બીજી ભાવ દયા. દ્રવ્ય દયામાં ભૂખ્યાને અન્ન આપવું, નિર્વસ્ત્રને પહેરવા ઓઢવાનું આપવું અને નિરાધારને આધાર આપવો, રોગીને ઔષધ આપવું, આ બધા દ્રવ્ય દયાના લક્ષણો છે. પણ પોતાના અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે, જન્મો જન્મ પાપ કરીને, કર્મના બંધ કરીને, કર્મની જંજીરોમાં જકડાઈને અનંત કાળ સુધી સંસારની અંદર 84ના ચક્કરમાં ફર્યા કરે, ભવ ચક્રમાં અટવાયા કરે અને સંસારનું પરિભ્રમણ અંત વિનાનું ચાલ્યા જ કરે, આવા જીવો ઉપર દયા આવે કે આવા ચેતનમય આત્માઓ આ ચેતન દ્રવ્ય આ પૂતગલના પનારે પડીને, અજ્ઞાનના કારણે વશ થઈને, અહો વિભાવની અંદર ભટકીને, કર્મના બંધ કરીને પોતે જ પોતાની જાતે બાંધે છે. આને બાંધનાર બીજો કોઈ નથી, પોતે પોતાથી બંધાય છે અને એનું કારણ અજ્ઞાન છે. એને આવા જ્ઞાની મુક્ત પુરુષોએ કહેલો માર્ગ એનું મૂળ સ્વરૂપ લક્ષમાં નથી અને બહારના સ્વરૂપની અંદર એ આંધળો બન્યો છે. એમાં એનો સ્વચ્છંદ ભળ્યો છે, એમાં એનો મતાર્થ ભળ્યો છે, એમાં એનો અહંકાર ભળ્યો છે. આ બધા સ્વરૂપથી માર્ગનું સ્વરૂપ કંઈક જુદું છે. માર્ગનું સ્વરૂપ આત્માની શુદ્ધતા છે. અંદર રહેલું જે ચેતન દ્રવ્ય છે એ દિન પ્રતિદિન શુદ્ધ થતું જાય તો એમાં રહેલી મલિનતા એ વિષય કશાયની છે. મારા રોજના સાધન ગમે તે પ્રકારનું હોય પણ રોજની અંતરમાં રહેલી વિષય કશાયની મલિનતા ઓછી થવી જોઈએ. ઈચ્છાનું જોર, તૃષ્ણાનું જોર, વાસનાનું જોર શમી જવું જોઈએ. કશાયોના આવેગ, વિભાવોના આવેગ, વિકારોના આવેગ મંદ થવા જોઈએ, ક્ષીણ થવા જોઈએ, શિથિલ થવા જોઈએ, ક્ષય થવા જોઈએ. આ માર્ગ મુક્તિનો છે. સાધન ગમે તે હોય, સંપ્રદાય ગમે તે હોય, પણ મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા. આ ચૈતન્ય શુદ્ધ નહીં થાય, અરે એના ઉપર થરના થર ચડ્યા કરશે, અભિમાનના, સ્વચ્છંદના, મતના, આગ્રહના, પંથના, દ્રષ્ટિરાગના, તો આ મુક્તિનો માર્ગ અને આની વાત ક્યાં, કેટલો વિરોધાભાસ છે. આ કેદી આનો આ દયા આવે છે. અરે જગતના જીવો, જો એને મૂળ માર્ગ તરફ લક્ષ્ય થાય કે હું જે કરું છું એનાથી તો બંધાવું છું, છૂટતો નથી, હું જે પાછળ ગાંડો થયો છું જે ધર્મના નામે. અને ઉપનિષદની અંદર એક સરસ વાક્ય આવ્યું છે, એમાં કહ્યું છે કે આ જગતના જીવો સામે જોતા જ્ઞાનીઓ કે છે, અંધકારમાં જેટલા અથડાતા નથી એટલા પ્રકાશમાં અથડાય છે. અજ્ઞાનના અંધકારમાં જેટલા જીવો અથડાતા નથી એથી સવિશેષ જીવો પ્રકાશના ઉજાસમાં અથડાય છે. કારણ કે સ્વચ્છંદ છૂટતો નથી, એને એ ઉજાસ પ્રાપ્ત થવો જોઈએ, એ સન્મુખ થતા નથી. અજ્ઞાનીને તો ક્યાંક કોક દિવસ એને ઠેકાણે લાવી શકાય, પણ ભ્રાંતવાળા જીવોને, ભટકેલાને કોઈ એને ભાન કરાવી શકે નહીં. આવી વિચિત્ર સ્થિતિ છે. તો ત્યાં એ પ્રકારે દયા આવે છે. આ દયા, આ દયાનું સ્વરૂપ ધર્મનો બીજો દયા સમાન. એ દયાનો સામાન્ય અર્થ કરી કે ચકલાને ચણ નાખી દો અને ગાયોને ઘાસ નાખી દો, આપણે તો દયા ધર્મમાં માનનારા છીએ. આપણી પેલી દયા કે આત્મા કર્મની જંજીરોમાં બંધાય છે. અનંત કાળ સુધી આપણે એવા જ કર્મોની જાળ જ ગૂંથતા જઈએ છીએ કે આત્મા જન્મો જન્મ સુધી મુક્ત જ ન થાય અને એના ગતિના ભ્રમણ ઓછા ન થાય, એના ફેરા ઓછા ન થાય, ટળે નહીં. આવું પરિભ્રમણ અનંત સ્વરૂપ પકડતું જાય છે. આવા અનંતાનુબંધી કર્મના સ્ટેજમાં આપણે છીએ. આ નથી ખ્યાલ આવતો કે આ સ્ટેજ તૂટવું જોઈએ. જીવને જ્યારે બોધ થાય છે, જ્ઞાન થવું અને બોધ થવો બેમાં ફેર છે. જ્ઞાન થવું તો આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષનો ઉપાય છે, બધું બરોબર છે. આ તારું જ્ઞાન છે, બોધ નથી તને. બોધ થવો એ તો પરિણતિ થવી. જ્ઞાન થવું જ્ઞાન થાય, પણ બોધની અંદર તો દશા બદલાય. બોધ થાય એટલે અંતરમાં ઉજાસ થાય, અંદરનો અજ્ઞાન ટળે, અંદરનો પોતાનો સ્વચ્છંદ ટળે. આ બોધ થાય જીવને શાસ્ત્રો વાંચવાથી જ્ઞાન થાય. બોધ થવું હોય તો થાય, ન પણ થાય. પંડિતોને જ્ઞાન ઘણું છે, બોધ ઓછો છે. સાધકને બોધ ઘણો છે, કદાચ જ્ઞાન ઓછું હશે. દ્રવ્યાનુયોગનું જ્ઞાન ને ભેદ ને પ્રભેદ ને પ્રકાર ને આટલા પ્રકાર ને આટલી પ્રકૃતિ ને પેટા ભેદ આટલા ને એના પેપર આપવામાંથી જ નવરો ન થયો અને પ્રકૃતિ બધી એમને એમ રહી ગઈ, એકઈ ઓછી ન થઈ અને માર્ક 100 મળ્યા. શું થાય? આ દયાનું સ્વરૂપ સમજાય. પોતાની દયા એટલે 108મી ગાથામાં કહ્યું કે ભવે ખેદ અંતર દયા તે કહીએ જિજ્ઞાસ. હવે તો જિજ્ઞાસા જાગી છે. માત્ર જ્ઞાન નહીં, હું ક્યારે છૂટીશ? પેલા હું કોણ છું? આ જિજ્ઞાસાનું સ્વરૂપ હતું. અને એને પોતાનું સ્વરૂપ મળ્યું કે તું આત્મા છો, દેહથી રહિત છો. આ તારા 6 પદ એ તારું સ્વરૂપ છે. પણ અહીંયા 6 પદનું સ્વરૂપ સાંભળ્યા પછી મુમુક્ષુ વિવળ બની ગયો છે. 108મી ગાથામાં તલપાપર થાય છે કે મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે તો પ્રભુ મને તો હવે અંતરની દયા છે કે હું ક્યારે છૂટું? આ બધું સાંભળીને મારે શું કામ છે? હું છૂટું તો જ એનું લક્ષ્ય છે. મારે 6 પદને શું કરવા છે? મારા જ્ઞાનની સાર્થકતા, મારી મુક્તિ, મારા પરિભ્રમણનો અંત એ મારા જ્ઞાનની સાર્થકતા છે. અંતર દયા જાગી ગઈ. લોકોનું શ્રેય થવું હોય તો થાય. હવે શરૂઆતમાં હતું ત્યારે આત્માર્થીની ભૂમિકામાં સગડા જીવો પ્રત્યેની દયા પ્રાણી દયા હતી. જીવ માત્ર પ્રત્યે, ભૂત માત્ર પ્રત્યે ભલે રહી, અત્યારે એ દયામાં કઈ દ્વેષ નથી થતો. પણ એને પોતાની અંતર દયા કે અરે રે, આ અનંતના પરિભ્રમણમાંથી હું છૂટું ક્યારે? જિજ્ઞાસા. આવી જિજ્ઞાસા, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકેતને વર્તે અંતર શોધ. વાત પતી ગઈ. હવે જગત તરફ એની જોવાની દ્રષ્ટિ જ નથી, એની શોધ બહારમાંથી નીકળી ગઈ. હે જીવ, તું ભ્રમામાં, તને હિત કહું છું, બહાર શોધવાથી સુખ નહીં મળે. અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે. એટલે તું બહાર પ્રત્યેનું જગતનું આશ્ચર્ય ભૂલ. આ વાત એને પકડાઈ ગઈ. વર્તે અંતર શોધ. આવી દશા આ એને કહે છે દયાનો ઉદ્યોત થાય એવું છે. કૃપાળુ દેવને એટલો બધો કરુણાનો ભાવ આવે છે અહીંયા આ પત્ર લખે છે ત્યારે કે આમાં કંઈક કોઈક આવા કામી છે તરવાના. જ્યારે સાચા જિજ્ઞાસુઓ જોવા મળે છે ત્યારે એમ થાય છે કે ઓહો હો હો, આ કંઈક આમાં જોગ થાય તો સારું. એમ દેખાવાથી કંઈક ચિત્તમાં આવે છે કે આ કાર્ય કોઈ કરે તો ઘણું સારું. જગતના જીવોની આટલી બધી મુક્તિ માટેની ઈચ્છા છે, તરવાના લોકો કામી છે, એને ઉપદેશકનો જોગ થતો નથી. એને એમ થાય છે કે કોઈ આ કામ કરે તો સારું, સાચો ઉપદેશક મૂળ માર્ગનો લક્ષ્ય કરાવે તો સારું. પણ મુશ્કેલી તો એ છે કે ઉપદેશકના લક્ષ્યમાં નથી, શું કરાવે એ. સારું, પણ દ્રષ્ટિ કરતા તેવો પુરુષ ધ્યાનમાં આવતો નથી. એટલે કંઈક લખનાર પ્રત્યે જ દ્રષ્ટિ આવે છે. એ દ્રષ્ટિ કરે છે કે મૂળમાર્ગ ઉપર લક્ષ્ય કરાવી શકે એવો કોઈ પુરુષ આ ધરતી ઉપર વિદ્યમાન ખરો? ઘણા હતા સંતો, ઋષિઓ, મુનિઓ, મહારાજો, બધા હતા, આચાર્યો, ઉપાધ્યાયો. કોઈ ખરો તો કે છે એવો પુરુષ ધ્યાનમાં આવતો નથી. એટલે કંઈક લખનાર પ્રત્યે દ્રષ્ટિ આવે છે, પણ લખનારનો જન્મથી લક્ષ્ય એવો છે કે એના જેવું એકે જોખમવાળું પદ નથી, અને પોતાની તે કાર્યની યથા યોગ્યતા જ્યાં સુધી ન વર્તે ત્યાં સુધી તેની ઈચ્છા માત્ર પણ ન કરવી, અને ઘણું કરીને હજુ સુધી તેમ વર્તવામાં આવ્યું છે. જોખમવાળું પદ છે કે ગ્રસ્ત કર્મનો ઉદય હોય અને વિરતિ નિર્ગ્રંથ ધર્મની વાત કરવી, આ જોખમવાળું પદ છે. ક્યારેક તો પોતાની હેસિયતથી બહારની વાત કરવી, એમાં જીવોનું કલ્યાણ થાય નહીં. અને આજે ઉપદેશની નિષ્ફળતાનું કારણ હોય તો એક જ છે કે જે જે વાત કરે છે એની હેસિયતથી બહારથી કરે છે. તદ્રુપ યોગ્યતા એમની નથી, એમની ભૂમિકા પણ નથી. કૃપાણુદેવે મૂળ માર્ગના પદની અંદર એટલા માટે શરત મૂકી કે નોય પૂજાદીની જો કામના રહે, નોય વાલું અંતર ભવ દુઃખ. હજી અંતરમાં ક્યાંક ને ક્યાંક તમને ભવના ભ્રમણ વાલા છે. આવી સ્થિતિ આવે સત્કારની, મનાવાની, પૂજાવાની, યશની, સિદ્ધિની, પ્રસિદ્ધિની, આ બધી સૂક્ષ્મ કામનાઓ છે, લક્ષમાં ન આવે. એવી આવે કે અંદર આવે તો જીવને અશાંત બનાવી દે, અને બધું એનું આયોજન એના તરફ જ ચાલતું હોય એવી સ્થિતિ છે. એટલે કે છે ત્યાં સુધી આ જોખમવાળું પદ છે, આમાં જીવ બંધાવવાની શક્યતા વધારે છે, અને લોકોને તો માર્ગ મળશે જ નહીં. એટલે કે છે આ જ્યાં સુધી આની યથા યોગ્યતા ન આવે, અને પોતે કહે છે કે અમને જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ઉદયમાં ન આવે ત્યાં સુધી અમારે આ માર્ગને પ્રકાશિત કરવો નહીં. યદ્યપિ સૌભાગભાઈ અને પ્રભુશ્રી એટલો બધો આગ્રહ છે દેવકરણજી વગેરેનો કે પ્રભુ પ્રકાશમાં આવો, પ્રભુ માર્ગને પ્રકાશો. એ સમજે છે કે આને સહજ સ્વરૂપ જ્ઞાન છે, વિતરાગ સદૃશ જ્ઞાન છે, આ માર્ગ પ્રકાશે શકે એમ છે. પણ આ પુરુષ કહે છે કે ના, જ્યાં સુધી વિતરાગ માર્ગ પ્રકાશવા માટે સર્વસંગ પરિત્યાગ ઉદયમાં નથી આવતો ત્યાં સુધી અમારે ત્યાંથી દૂર રહેવું, અને હજી સુધી અમે એ જ પ્રકારે વર્તતા આવ્યા છીએ. માર્ગનું કંઈ પણ સ્વરૂપ કંઈકને સમજાવ્યું છે, તથાપિ કોઈને એક વ્રત પછખાણ આપ્યું નથી, અથવા તમે મારા શિષ્ય છો અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. આ મહાનતા ખ્યાલમાં આવે તો અત્યારે તમે મારા શિષ્ય છો, અને તમે જો શિષ્ય ન હો તો તમને આ રીત હું બતાવું નહીં, આ ગુપ્ત છે, તમને ન બતાવાય, તમે શિષ્ય થાવ પછી જ બતાવે. વાહ, આવું રિઝર્વેશન તમે ક્યાંથી ગોતી આવ્યા? આવા પેટન્ટ રાઇટ વિતરાગના તમને કોણે આપ્યા? સર્વજ્ઞ તો પોતાના રાઇટ્સ કોઈને આપીને ગયા નથી, આ બધા લઈને બેઠા છે, પેટન્ટ રાઇટ્સ, કોપી રાઇટ્સ. અને અમે તમારા ગુરુ છીએ એમ તમે સ્વીકારો તો તમને મળે. અમુક વાત અમારી તમામ તમને મળશે નહીં, અમારી પાસે છે. એટલે ઓલો બિચારો ભોળો ભાળો જીવ બાલ ભોળો શું કરે, એને તો જોતું એટલે કે પ્રભુ તમારા ચરણમાં ઊંધો પડું પણ કંઈક આપો. માર્ગનું સ્વરૂપ જુઓ, આ મૂળ સ્વરૂપ ક્યાં અવરાઈ ગયું છે? તમે મારા કૃપાળુ દેવ કે છે અમે સહજ સ્વરૂપ જ્ઞાન હોવા છતાં અમે આવું કોઈને વ્રત પછખાણ આપ્યું નથી, અને તમે મારા શિષ્ય છો અને અમે ગુરુ છીએ એવો ઘણું કરીને પ્રકાર દર્શિત થયો નથી. કહેવાનો હેતુ એવો છે કે સર્વસંગ પરિત્યાગ થયે તે કાર્યની પ્રવૃત્તિ સહજ સ્વભાવે ઉદયમાં આવે તો કરવી, એવી માત્ર કલ્પના છે, તેનો ખરેખરો આગ્રહ નથી. માત્ર અનુકંપાદી તથા જ્ઞાન પ્રભાવ વર્તે છે, તેથી ક્યારેક તે વૃત્તિ ઉઠે છે અથવા અલ્પાંશે અંગમાં તે વૃત્તિ છે, તથાપિ તે સ્વવસ છે. આ કૃપાળુ દેવની આ ઓળખાણ છે. આખું સૂક્ષ્મ રૂપની અંદર આ ચરિત્રની મહાનતા, આ આત્માની કઈ ભૂમિકાનો આ જીવ છે, પરમાત્મા સ્વરૂપને પામેલો આ જીવ એ કહી શકે છે કે અમે બીજા રામ છીએ, બીજા મહાવીર છીએ, અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. જ્ઞાન અપેક્ષાએ કોઈ ઉણપ નથી, પણ છતાં વ્યવહાર અપેક્ષાએ એમની પોતાની સાવધાની, સતર્કતા, જાગૃતિ કેટલી છે. કોઈ જીવનું હિત ન થાય, માર્ગની પ્રરૂપણામાં ક્યાંય વિરોધ ન આવે, અને ઉત્સૂત્ર પ્રરૂપણા જેવું તો કોઈ પાપ નથી. એટલે કે છે કે આ અમે આવી પણ સર્વસંગ પરિત્યાગ થાય તો પ્રવૃત્તિ કરવી, ઉદયમાં આવે તો કરવી. કરવા માટે સર્વસંગ પરિત્યાગ નથી લેવો. જો ઘણી વાર એટલો ઉભરો આવે છે, ઉમળકો આવે છે, ક્યાં કરવા માટે થઈને આપણને પાટ ઉપર બેસવાનો અધિકાર માટે ચાલો આપણે દીક્ષા લઈ લઈએ, ચાલો આપણે આ પ્રકારનો સંયમ લઈએ, અને જે માર્ગમાં જેવી જેવી હોય ગાદી ધારણ કરવા માટે જે એની બાહ્ય આવશ્યકતા હોય પૂરી કરવી. અહીંયા કે જે સર્વસંગ પરિત્યાગ ઉદયમાં આવે તો પણ સહજ સ્વભાવે એ પ્રવૃત્તિ કરવી થાય તો આગ્રહ નથી, ખરેખરો આગ્રહ નથી. અનુકંપા છે અને આગ્રહ નથી. આ વાતને સમજવી જોઈએ. જ્ઞાન પ્રભાવ વર્તે છે, કેમ કે સહજ સ્વરૂપ અમને આત્મજ્ઞાન છે, એટલે અમને લાગે છે કે જો આવો જો કાંઈ ઉદય બને કોઈ જીવ સાથે તો જરૂર જીવોનું કલ્યાણ થાય. એટલે 680માં એને લખ્યું છે, એની અંગત વાત છે, એ કંઈ કોઈને લખેલો પત્ર નથી, કે અમને આ છે એટલે અમારી તમે અમારા શરણે આવે કોઈ જીવ આવશે તો જરૂર એનું કલ્યાણ છે. અમે કલ્પવૃક્ષ છીએ, કલ્યાણ છે. અમૃત સાગર છીએ, કલ્યાણ છે. પણ સહજ રીતે આ ઉદયમાં આવે તો અમારે તમને પકડીને ડૂબકી નથી મારવી કે આવો અમે અમૃત સાગર છીએ, આવો અમારા ડૂબકા મારો. વાત જુદી છે આખી. એ કે છે આ અમારો પ્રભાવ છે, એટલે ક્યારેક વૃત્તિ ઉઠે. દયાનો ભાવ છે ને એટલે વૃત્તિ ઉઠે, કોઈનું કલ્યાણ, કોઈનું મંગલ, કોઈનું હિત, શુભ થાવો આ સકળ વિશ્વનું, એવી ભાવના મનમાં રહે. આ જૈન ધર્મનું હાર્દ છે. સર્વાત્મામાં સમદ્રષ્ટિ દો, પ્રત્યેક જીવને આત્મ સ્વરૂપ જુઓ અને એ આત્મ સ્વરૂપ થાય, પરિપૂર્ણ નિજ પદમાં સ્થિત થાય. આવી ભાવના સ્વાભાવિક છે, એ કરુણા છે. અને 430માં એ કહ્યું છે કે આવો કરુણાશીલ સ્વભાવ તીર્થંકર આદિની સનાતન ધર્મની પરંપરા છે. આમાં કોઈ એનો રાગ નથી. કરુણા એ રાગ નથી. જીવની કરુણા, દ્રવ્યની કરુણા, એની મુક્તિની કરુણા, એના સ્વરૂપની કરુણા એ રાગ નથી. એ પંડિતો પાસે શીખવા ન જવું રાગ શું. એ કરુણાને પણ રાગમાં ખતવી દે અને સાબિત કરી દે. એ કે છે અમારી આવી વૃત્તિ અમને છે. અંગમાં અલ્પાંશે પણ વૃત્તિ છે, પણ આવી વૃત્તિ હોવા છતાં સ્વવશ છે. આ જબરજસ્ત નિયમ સારની અંદર એક ગાથા આવે છે 146મી, એમાં લખે છે કે જે યોગી એની બધી જ વૃત્તિઓ સ્વવશ છે એ વિતરાગ સમાન છે. અને અમૃત ચંદ્રાચાર્યજીએ એની ટીકામાં લખ્યું છે કે સ્વવશ યોગી અને તીર્થંકરમાં પણ કોઈ ભેદ નથી. એટલે આ દ્રવ્ય એ પ્રકારની એ કક્ષાનું છે, એ ભૂમિકાનું છે. સ્વવશ હોવો જોઈએ. આજે પણ ઘણાની અંદર આવી શક્તિ છે પણ સ્વવશ નથી. લબ્ધિ શક્તિ ઘણી છે પણ ખેંચાય છે કોઈના કારણે, કોઈ ભક્તિ, કોઈ એની કોઈ એને પ્રલોભન મળે, કોઈ યશ કીર્તિ મળે, ખેંચાય છે, સ્વવશ નથી. આ સમજવું બહુ આકરું છે. એ કે છે અમે ધારીએ છીએ તેમ સર્વસંગ પરિત્યાગ થાય તો હજારો માણસ મૂળ માર્ગને પામે, અને હજારો માણસ તે સન્માર્ગને આરાધી સદગતિને પામે એમ અમારાથી થવું સંભવે છે. અમને લાગે છે કે જો અમે આવા નિમિત્ત બની શકીએ એમ છીએ, પણ જો સર્વસંગ પરિત્યાગ થાય તો હજારો માણસો મૂળ માર્ગને પામે. એનો મતલબ કે પ્રચલિત માર્ગથી કંઈક જુદો માર્ગ છે, એનું સ્વરૂપ કંઈક જુદું છે. પ્રચલિત માર્ગ છે એમાં વિતરાગ માર્ગથી કંઈક ક્યાંક ભૂલ છે, કંઈક આપણે ચૂકી ગયા છે. દેર ઇઝ સમથિંગ મિસિંગ લિંક, વી હેવ મિસ્ડ સમવેર. અને એ આપણી બુદ્ધિના કારણે પકડમાં આવતું નથી. આ જ્ઞાનીઓ એ વાતને પકડે છે. એ કહે છે કે મૂળ માર્ગને પામે અને હજારો માણસ તે સન્માર્ગને આરાગે. એનો મતલબ પ્રચલિત માર્ગ ઉન્માર્ગનો છે, સન્માર્ગ નથી. એનાથી જીવોની મુક્તિ થાય એવી સંભાવના નથી. અને અમારાથી આ સંભવે છે. અમારા સંગમાં ત્યાગ કરવાને ઘણા જીવને વૃત્તિ થાય એવો અંગમાં ત્યાગ છે. ધર્મ સ્થાપવાનું માન મોટું છે, તેની સ્પૃહાથી પણ વખતે આવી વૃત્તિ રહે, પણ આત્માને ઘણી વાર તાવી જોતા તે સંભવ હવેની દશામાં ઓછો જ દેખાય છે. અને કંઈક સત્તાગત રહ્યો હશે તો તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે. કેમ કે યથા યોગ્યતા વિના દેહ છૂટી જાય એવી દ્રઢ કલ્પના હોય તો પણ માર્ગ ઉપદેશવો નહીં એમ આત્મનિશ્ચય વર્તે છે. કૃપાળુ દેવની કોઈ વાત, કોઈ એની હેસિયત, કોઈ એની ભૂમિકા, કોઈ એનો દ્રઢ નિર્ણય એક એક શબ્દથી જરા વધારે વધારે ઊંડા જઈએ ત્યારે ખબર પડે કે આટલી બધી જબરજસ્ત જેનામાં સત્તા છે અને એ સત્તા પ્રગટ રૂપમાં છે. એ પોતે જાણે છે કે હજારો જીવો મૂળ માર્ગને પામે, સન્માર્ગ થાય અને સન્માર્ગથી જીવનું કલ્યાણ થાય. અને એમાં જો કહે છે કે છતાં ભયસ્થાન શું પોતાનું, કે ધર્મ સ્થાપનાનું માન મોટું છે. લોકોને જરા ધર્મના નેતા થવાનું માન તો એટલું બધું સૂક્ષ્મ છે કે એક યુનાઇટેડ નેશન્સના પ્રમુખ કે દેશના રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી થવામાં જેટલો ભાવ હશે એનાથી સવિશેષ ભાવ ધર્મગુરુ થવામાં છે. એટલી અંદર મીઠાશ વર્તે છે. કોઈ આવીને પૂજે, પગ દબાવે, હાર પહેરાવે, આજ્ઞા માગે, કેટલી જબરજસ્ત વાત છે. અને એનો એનો સંતોષ અને ત્યારે અંતરમાં એની ઉછળતી વૃત્તિઓ ધર્મના નેતા થવા, ધર્મની અંદર. અને આ જબરજસ્ત ભયસ્થાન કૃપાળુદેવે કહ્યું છે. આજના ગુરુઓનું આ મોટું ભયસ્થાન છે અને લગભગ બધા સપડાયેલા પડ્યા છે. એ કહે છે કે એથી એની સ્પૃહા થાય, અંદરથી સ્પૃહા, બધી સ્પૃહા મટી ગઈ છે, બધી સ્પૃહા મટી ગઈ છે. પતિ પત્નીને છોડે, મા બાપને છોડે, ભાઈ ભાંડરૂને છોડે, પોતાના ધંધાને છોડે, મિલકતના અધિકારને છોડે, શરીરના સુવિધાઓને છોડે, પણ આ માન જે છે એને છોડી શકાય એમ નથી. આ મતનો આગ્રહ અને પદનો આગ્રહ, ધર્મગુરુ થવું. અને એમાં બીજો ન આવી જાય, અરે હજી પોતાનું જીવન ચાલે છે ત્યાં આવતામાં બીજો ન આવે, એના પાછા કાવા દાવા શરૂ થાય, આયોજન શરૂ થાય કે કોણ આમાં ઉત્તરાધિકારી બને. આ બધી વાત કેટલી ક્લિષ્ટ વાતો છે, સંસારીની દ્રષ્ટિએ નહીં પણ ધર્મ જીવનમાં પડેલા લોકો માટે. તો આથી નિકૃષ્ટતા બીજી કઈ હોય કે જેને સંસારને ક્ષણભંગુર માન્યો છે એણે આવતી બધી વ્યવસ્થાઓની એના આટાપાટા રમવાના શરૂ કરી દીધા છે. કોઈ વાત કહેવા જેવી નથી. એ કહે છે એની સ્પૃહા, આ સ્પૃહા અંતરંગ સ્પૃહા છે, એ ધર્મની નથી, આ કર્મની છે. અને આત્માને તાવી જોતા એ કહે છે આવો સંભવ અમારી અમારા જીવનમાં તો ઘણો જ ઓછો છે. આટલી અમારી સ્થિતિ છે, અમે ધર્મગુરુ થઈ શકીએ, ધર્મનું સ્થાપન કરી શકીએ, ધર્મ ચલાવી શકીએ, પણ છતાં અમે અમારી આત્માની સ્થિતિ તાવીને કહીએ છીએ કે સંભવ ઓછો છે, અમે અમારાથી થશે ને અમે કરીશું નહીં. અને કંઈક સત્તાગત હશે, જો આ સત્તાગત પણ હોય, કેટલાક સંસ્કારો તો જન્મો જન્મ ન હોય, આ સત્તાગત હશે તો પણ તે ક્ષીણ થશે એમ અવશ્ય ભાસે છે. આ એના સત્તાગત કર્મો ઉપર દ્રષ્ટિ દઈને અંતરનું અવલોકન કરીને કૃપાળુદેવ પોતાની અંતઃસ્થિતિની સમીક્ષા કરે છે કે સત્તાગત કદાચ હશે, અમારા લક્ષમાં પણ નહીં હોય તો પણ અત્યારે એવું તો આવે છે કે ક્ષીણ થશે, આવું નહીં થાય. કેમ કે નિશ્ચય અમારો છે. શું છે? યથા યોગ્યતા વિના, આ વાત સમજવા જેવી છે. યથા યોગ્યતા વિના દેહ છૂટી જાય એવી દ્રઢ કલ્પના હોય તો પણ માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મનિશ્ચય વર્તે છે. આ નિશ્ચય ટકતો નથી. એક જરાક એક ભૂમિકા ઊંચી થાય છે અને ગુરુપદ મેળવવા તૈયાર થઈ જાય છે. ક્યારે હું ગુરુ બની જાઉં ને ક્યારે બધા મારા ચેલા બને ને ક્યારે સંપ્રદાય શરૂ થાય ને ક્યારે આપણો માર્ગ શરૂ થાય ને ક્યારે જૂથ શરૂ થાય. 40-50 જૂથ લઈને ફરનારા, ઝંડા લઈને ફરનારા કઈ ઓછા છે? 25-50 જણા એ તો હૈલા કરે, એ તો ટોળકી હોય છે. ડોણની ટોળકીમાં 50 જણા હોય. પણ મગજની અંદર એવું ભૂત ભરાઈ જાય છે અને પછી અમે તો જુદા છીએ, અમારું તો ગ્રુપ આમ જશે, જા જા જ્યાં જવું એ જા, આખો સંસાર પડ્યો છે, અનંત પરિભ્રમણમાં ક્યાંય તને રોકનાર કોઈ નથી. આ માર્ગ ઉર્ધ્વીકરણનો નથી. આ શું જૂથ બનાવીને આવેલો છું? ધર્મ સ્થાપનાનું માન મોટું છે, નેતા થવાનું માન મોટું છે, અને આવી પ્રકારનું એની અંદર સ્પૃહા અંદરની જાગે અને સ્પૃહા અંદરની જાગે, અહમ જાગે, તો શું શું ન કરે. તો કે છે આ માર્ગ આવી ઉન્માર્ગની પ્રવૃત્તિ અમારાથી ન થાય, હોય તો પણ અમારી સત્તામાં હશે તો પણ ક્ષય થશે એવું અમને અવશ્ય ભાસે છે. કારણ કે અમારો નિર્ણય છે કે દેહ છૂટી જાય તો ભલે છૂટી જાય, દેહ છૂટી જાય તો. કોઈ એમ કે પછી ક્યાં આયુષ્ય હતું, હવે અત્યારે છે કરવું કરી લો ને, જરાક જે કંઈ થાય કરી લો. જેમ ઘણા કે ને સાહેબ હવે તો બહુ ઉંમર થઈ, હવે જો આચાર્ય પદ નહીં આપો તો ક્યારે આપશો, પછી એમાં મરી જશું તો. એટલે હજી તો મરવું છે, આવા નેતા થઈને જ મરવું છે, આવી પદવી પ્રાપ્ત, આવી લૌકિક બાહ્ય પદવી પ્રાપ્ત કરીને જ મરવું છે. હવે તો અમારે ઇન્ચાર્જ થઈને જ મરવું છે. કદાચ દેહ છૂટી જાય તો. અહીંયા કે છે દેહ છૂટી જાય તો પણ માર્ગ ઉપદેશવો નહીં, એમ આત્મનિશ્ચય વર્તે છે. ઉપદેશની પૂરેપૂરી યોગ્યતા છે, પોતાને સહજ સ્વરૂપ જ્ઞાન છે, પોતાની સ્થિતિ અંગેનું પૂર્ણ ભાન છે, છતાં નિશ્ચય આ પ્રકારનો છે કે વિતરાગના ધોરી માર્ગ જે છે એની અવહેલના કરીને, એની અવજ્ઞા કરીને અમારે કંઈ કરવું નથી. અરે સર્વસંગ પરિત્યાગ આવે તો પણ, ઉદયમાં આવે તો જ કરવું છે. એ સિવાય એવી પ્રવૃત્તિ કરવાની ભાવના જે નાની વયમાં હતી એ જ્ઞાન થતાં હવે સમી ગઈ છે. આ સમજાય? લોકોને ન હોય અને જ્ઞાન થતાં ઉછાળા મારે છે કે અમારે કોકનું કલ્યાણ હવે જલ્દી કરવું છે. આ કૃપાળુ દેવના જીવનની અંદરનો આ પરિવર્તન સમજાય છે કે ઉધાર કરવો છે જગતનો, પણ જ્ઞાન થતા જેમ જેમ જ્ઞાન ગંભીરતા આવી, ગાંભીર્ય આવ્યું, એમ એ વૃત્તિ સમાવેશ પામી કે લોકોની યોગ્યતા હોય તો થાય, એનું ભલું થવું હોય તો થાય, અમને સર્વસંગ પરિત્યાગ એટલે અમારી યોગ્યતા ન આવે ત્યાં સુધી અમારે એ બાબતમાં કંઈ કરવું નથી, અને કદાચ યોગ્યતા અમારી આવી જાય તો પણ અમારે ઉદયમાં ન આવે તો કંઈ કરવું નથી. ધર્મ સ્થાપવાનું માન મોટું છે, સ્પૃહા મોટી છે, આ જેવો તેવો ભાવ નથી. ભલભલા લોકો આનાથી ચલિત થઈ જાય છે. કૃપાળુદેવ કહે છે સ્વવશ છીએ, આ યોગી છે, સ્વવશ યોગી છે કે દેહ છૂટી જાય તો પણ અમે માર્ગને પ્રકાશીશું નહીં જ્યાં સુધી સર્વસંગ પરિત્યાગ ઉદયમાં નહીં આવે ત્યાં સુધીની, એમ આત્મનિશ્ચય વર્તે છે. એક એ બળવાન કારણથી પરિગ્રહ આદિ ત્યાગ કરવાનો વિચાર રહ્યા કરે છે. મારા મનમાં એમ રહે છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો અથવા સ્થાપવો હોય તો મારી દશા યથા યોગ્ય છે, પણ જિનોક્ત ધર્મ સ્થાપવો હોય તો હજુ તેટલી યોગ્યતા નથી, તો પણ વિશેષ યોગ્યતા છે એમ લાગે છે. જુઓ આ પોતાનું સેલ્ફ એનાલિસિસ. ઓલા આપણે અત્યારે તમારે મોબાઈલ વાળા ઓલા સેલ્ફી કરે છે, પોતે જ પોતાનો ફોટો લે. આ જ્ઞાનનો કેમેરા મૂકી દીધો છે પોતાની સામે અને કૃપાળુદેવ એના અંતરનું વાંચન કરે છે. એ કહે છે કે એ મને એમ લાગે છે કે વેદોક્ત ધર્મ સ્થાપવો હોય, પ્રકાશવો હોય તો મારામાં પૂરી યોગ્યતા છે. કેમ કે વેદોક્ત ધર્મની અંદર અનેક પ્રકારની મર્યાદાઓ એવી છે, ઋષિઓની, પંથની, મઠાધીશોની, એ બધી પરંપરાઓ બધી એની જુદી જુદી છે. એટલે એમાં કહે છે કંઈ વાંધો નથી, એમાં સર્વવિરતીની વાત નથી, સર્વસંગ પરિત્યાગીની વાત નથી. ક્યાંક દેવને પણ આયુધ છે, દેવને પણ સંગ છે, એ નિસંગ અવસ્થા નથી. વેદોક્ત ધર્મની અંદર દેવ ગુરુ બધા કોઈ નિસંગ અવસ્થા નથી. આત્માનું સ્વરૂપ અસંગ છે અને સર્વસંગ પરિત્યાગ અને સર્વવિરતિ આ બે વસ્તુનો સુમેળ જોઈએ. વિરક્તિ એટલે વિતરાગતા, એ વિરક્તિનો પરિપાક એટલે વિતરાગતા. એ વિતરાગતા પરિપૂર્ણ હોય અને વૈરાગ્ય પરિપૂર્ણ હોય એટલે સર્વસંગ પરિત્યાગ થાય, અને વિરક્તિ પરિપૂર્ણ હોય એટલે વિતરાગતા થાય, અને વિતરાગતા થાય એને સર્વજ્ઞતા પ્રગટે એવો નિયમ છે. વિતરાગતા વિના કેવળ જ્ઞાન ન થાય, સંપૂર્ણ વિતરાગતા પ્રગટ થયા વિના સંપૂર્ણ કેવળ જ્ઞાન થાય નહીં. આ જબરજસ્ત છે. તો સર્વસંગ પરિત્યાગ થાય એક વસ્તુ છે, એ વૈરાગ્યની અતિરેક છે, પરિપૂર્ણતા છે, પરિપક્વતા છે. પણ સર્વવિરતી થવી એ વિતરાગતાની, એની ટોચ વિતરાગતા છે, અને વિતરાગતાથી જ સર્વજ્ઞતા અને વિતરાગતા આવે જ પૂર્ણ અસંગતા થાય છે, અને પૂર્ણ અસંગતા થઈ જ પૂર્ણ અબંધતા થાય છે. અવસ્થા જીવની એવી થાય છે પૂર્ણ અબંધ બને છે, ત્યાં સુધી એ પૂર્ણ અબંધ નથી બનતો, ક્યાંક ને ક્યાંક એના બંધનો ચાલ્યા જ કરે છે, બંધ થયા જ કરે છે. એ બંધ ઉદયમાં આવે, એરિયાપથિક હોય તો આવે. અહીંયા પૂર્ણ અબંધની અવસ્થા જૈન દર્શનની અંદર જે કીધી છે, આ બધાનો સંવાદ સાધવો જોઈએ કે આ એમને જે નિશ્ચય છે કે વેદોક્ત ધર્મ પ્રકાશવો હોય તો મારી દશા યથા યોગ્ય છે. કારણ કે એ ધર્મમાં જેટલી જેટલી આવશ્યકતાઓ કીધી છે, યોગ્યતા કીધી છે, પાત્રતા કીધી છે, એના લક્ષણો કીધા છે, એ બધા અમારામાં છે. પણ જીનોક્ત ધર્મ સ્થાપવો હોય તો, તીર્થની સ્થાપના કરવી હોય, જીનોક્ત ધર્મ એટલે શું? શાસનની સ્થાપના, તીર્થની સ્થાપના. એ તીર્થના સહારે પોતે હોય કે ન હોય, પણ સ્થાપક જ્યારે તીર્થની સ્થાપના કરે, એ તીર્થંકર તારે તે તીર્થ, એ તીર્થનો સ્થાપક તે તીર્થંકર, એવું તારક તત્વ ધરતી ઉપર આપે છે પોતાના બોધ દ્વારા અને આચારના માળખા દ્વારા, કે જેથી કરીને એ અનંત કાળ સુધી જગતના જીવોને એને મુક્તિનો આધાર બની રહે. તીર્થંકર નથી પણ એનું શાસન છે ને, માટે જીવ તરી શકે છે. ભગવાન મહાવીરનું શાસન આ પાંચમા આરાના અંત સુધી ચાલશે. 18,000 વર્ષ સુધી હજુ પ્રભુની વિદ્યમાનતા નથી, છતાં પણ પ્રભુનું શાસન વિદ્યમાન છે, અને શાસન એ તારક તીર્થ છે. એ તીર્થના સહારે કોઈ પણ શ્રાવક, શ્રાવિકા, સાધુ કે સાધ્વી હશે એ પોતાની આત્માની મુક્તિ પ્રાપ્ત કરી શકે છે. આવું ધર્મસ્થાપન, જીનોક્ત ધર્મસ્થાપન એટલે શાસનની સ્થાપના. એવું એક માધ્યમ સબળ કે જેનો સહારો લઈને આ સંસાર સાગરમાંથી જીવ પોતાની નૈયાને પાર કરી શકે. તો જીનોક્ત ધર્મ સ્થાપવો હોય તો આ પુરુષ કે છે હજુ તેટલી યોગ્યતા નથી. આ સ્વવશ યોગી કે છે, જેને સહજ સ્વરૂપ જ્ઞાન છે એ કે છે કે જીનોક્ત, કેમ કે એને માટે સર્વવિરતિ અને સર્વસંગ પરિત્યાગ બંનેની સંધિ થવી જોઈએ. ભાવ ને દ્રવ્ય ની બધી વાત છે, અહીંયા બંને ભેગા થવા જોઈએ. અપૂર્વ અવસરમાં કીધું છે, પણ આપણને તો અનુકૂળ એટલું જ આપણે પકડીએ. દ્રવ્ય ભાવ સંયમમય નિર્ગ્રંથ સિદ્ધ જો, એ નિર્ગ્રંથ દ્રવ્યથી ને ભાવથી સિદ્ધ થયેલો છે. માત્ર ભાવથી સિદ્ધ થયો છે, દ્રવ્ય ન હોય તો શું? અને દ્રવ્ય વાળો હોય ને પછી ભાવ ન હોય, આ બધા ચર્ચાના વિષયો બધા પંડિતોના. પછી ભાવલિંગીને દ્રવ્યલિંગીને શું કામ માંડો છો? ભગવાન કે છે કે સર્વસંગ પરિત્યાગ થયે પણ જીવનો છૂટકો નથી એમ લખ્યું છે. પણ વિતરાગતા થયે તો, અને વિતરાગતા જ્યારે આવે છે ત્યારે સર્વસંગ પરિત્યાગ આપોઆપ પ્રગટે છે. પણ સર્વસંગ પરિત્યાગ હોય એને સર્વવિરતિ હોય કે ન હોય, સાધુ હોય એને વિરતિ ધર્મ હોય કે ન હોય, એ ક્યાંક ને ક્યાંક ટપાયેલો હોય. પણ વિરતિ ધર હોય એટલે માર્ગની શરૂઆત કીધી છે સમ્યક દર્શન પછી દેશ વિરતિ અને સર્વવિરતિ. માર્ગની શરૂઆત આ વિરતિથી કીધી છે. ત્યાગ વરેગી કીધા છે પણ ત્યાગમાં અટકી જાય, રોકાઈ જાય તો ભાન ભૂલે. વિરતિ ધર્મ ભાન આપે, ત્યાગથી કદાચ ભાન ભૂલાય. એટલા બધા સૂક્ષ્મ આ બધા આયામો તત્વના બધા ગણિત છે કે જ્યારે આપણે વિચારીએ ત્યારે એમ થાય કે એક એક શબ્દ પ્રયોગ આ પ્રભુએ કેવા મૂક્યા છે તીર્થંકરોએ, કે માર્ગ પ્રકાશવો છે તો સર્વવિરતિનો. આ માર્ગ વિતરાગનો છે, સર્વસંગ પરિત્યાગીનો નથી. સર્વવિરતિ અને સર્વવિરતિની સાથે સર્વસંગ પરિત્યાગ પણ હોવો જોઈએ. કારણ કે લખ્યું છે કે જ્ઞાન હોય અને ગ્રસ્ત ધર્મનો જો ઉદય હોય તો એ નિર્ગ્રંથ જેવી આવી વાત કરવી વિતરાગતાની એ મેં પોસિબલ નથી. એ વિરોધ આવે છે, માર્ગમાં વિરોધ આવે છે, એ પણ ન જોઈએ. જીનોક્ત માર્ગ પ્રકાશવામાં સર્વસંગ પરિત્યાગ અને સર્વવિરતિ આ બંનેની આવશ્યકતા છે. અસંગતા જોઈએ, જીવ અસંગ થવો જોઈએ. એ કહે છે કે તે એટલી યોગ્યતા નથી તો પણ વિશેષ યોગ્યતા છે. જીનોક્ત માર્ગ સ્થાપવા માટેની, જીનોક્ત ધર્મ સ્થાપવા માટે, તીર્થંકર ધર્મના સ્થાપક છે, તીર્થના સ્થાપક છે, એ માટે પણ કહે છે અમારામાં એટલી યોગ્યતા નથી જેટલી ભગવાને પ્રરૂપિત કરી છે, પરંતુ વિશેષ યોગ્યતા છે એમ લાગે છે. આખી વાત એમણે આ પત્ર જે છે એ આત્મસિદ્ધિ પહેલાની ભૂમિકા છે, મૂળ માર્ગ પ્રકાશ્યો છે એના પહેલાની ભૂમિકા છે. આ ભૂમિકાની અંદર તે સમયે 52 સાલમાં રાડદની અંદર કૃપાળુજી જે વિચરતા હતા ચરોતરના પ્રદેશમાં, રાડ, નડિયાદ, આણંદ, એ સમયે ખંભાતમાં, પછી પેલું આપણે બળવા, આ સમયે કેવી એની વિચારની અવસ્થા જુઓ. આ પુરુષની જે સહજાત્મ સ્વરૂપ મંત્ર મળ્યો છે, પ્રભુશ્રીને મોકલાયો છે, અવસ્થા જુઓ તે સમયની. એની અવસ્થાની અંદર આ સંપૂર્ણ વિતરાગ દર્શન કેવું ગુમરાય છે, કેટલા જુદા જુદા પ્રકારના વિકલ્પ કરીને અને સાંપ્રત સ્થિતિ નજર સામે લે છે અને પોતા ઉપર પણ દ્રષ્ટિ કરતા એ ક્યાંય ચૂકી જતા નથી, એ ઝંપલાવતા નથી. ગુરુ બનીને હાલે કલાવ હું ઝંડો ઉપાડી લઉં નહીં. આવો જબરજસ્ત સ્વવશ યોગી, તીર્થંકર કોટીનો પુરુષ, વિશેષ યોગ્યતાવાળો પુરુષ, એની આ આની આખી મનોમંથન છે, અંતરમંથન છે. અંતરદશાનું આપણે જેમ જેમ ચિંતન કરીશું એમ જ્ઞાનીની ઓળખાણ આપણી વધશે. જ્ઞાનીને ઓળખવા હોય તો એની અવસ્થાને ઓળખો, એના બાહ્ય સ્વરૂપને નહીં. એ અવસ્થાને ઓળખાવા માટે અનેક પત્રો છે, એમાંનો આ એક પત્ર સવિશેષ છે. પત્ર અહીંયા પૂરો થાય છે વિશેષ અવસરે.